જેમ પાણી વહેલું છે માટીના સંગે પાણીની પર્યાયમાં મલિનતાની એક સમયની યોગ્યતા પ્રગટ થઈ છે અને પાણી સ્વભાવે સ્વચ્છ છે એ સ્વચ્છતા અને મલિનતા એ એક સમયે આમ પરસ્પર મિશ્રિતપણું હોવા છતાં પણ ફટકડી નાખતા એને જુદો પડી જાય છે અને સ્વચ્છ પાણીનો અનુભવ થઈ શકે. એમાં આત્માને રાગ કે અનાદિકાળથી પોતાના સ્વભાવને ભૂલીને પરના લક્ષ્ય આત્મા મોરા રૂપે પ્રણવ્યો છે અને ભેદ જ્ઞાનનો અભાવ છે તેથી અનાદિકાળથી એની દશામાં મિથ્યાદર્શન મિથ્યા જ્ઞાન મિથ્યા ચારિત્રના પરિણામ સમયે સમયે પ્રગટ થઈ શકે છે થયા કરે છે. એવી મિશ્ર અવસ્થા હોવા છતાં પણ સર્વ પ્રકારે ભેદ જ્ઞાનમાં વજન ભેદ જ્ઞાનમાં છે. ભેદ જ્ઞાન છે આત્માને રાગને જુદા પાડવાનું સાધન છે. ભેદ જ્ઞાન એટલે રાગથી ભિન્ન પડીને આત્માનો અનુભવ થાય એવી જ્ઞાનની નિર્મળ નિર્વિકારી દશાને ભગવાન ભેદ જ્ઞાન કહે છે. જે જ્ઞાન રાગથી આત્માને જુદો પાડીને આત્માને આત્મા પણ અનુભવે છે એવી જ્ઞાનની દશાને અનુભૂતિને સ્વાનુભવ દશાને પરમાત્મા ભેદ જ્ઞાન કહે છે. એ સર્વ પ્રકારે ભેદ જ્ઞાનમાં પ્રવીણપણાથી તેની ચતુરાઈથી અંદરમાં આત્મા છે અને એકાદ રાગ છે એ બેને જુદા પાડવાની જ્ઞાનની કળાથી જ્ઞાન છે તે લેબોરેટરી છે. એ જ્ઞાનમાં જ્ઞાન પણ છે અને જ્ઞાનમાં રાગ પણ છે એમ નથી. જ્ઞાનમાં જ્ઞાન જ છે અને જ્ઞાનમાં રાગ નથી. છતાં પણ એની જ્ઞાનની અવસ્થામાં રાગનો પ્રતિભાસ દેખીને અનાદિકાળથી જીવને એમ ભ્રાંતિ થઈ ગઈ છે કે હું રાગી છું. હું અનાદિકાળથી જે ભ્રાંતિ ભ્રમણા છે પરને પોતાનું રૂપ માનવાની એ ભેદ વિજ્ઞાનથી વેદ વિજ્ઞાનમાં પ્રવીણપણાથી કે જાણનાર છે તે હું છું ને રાગ તે હું નથી એવા ભેદ જ્ઞાનની પ્રવીણતાથી આ અનુભૂતિ છે તે જ હું છું. પ્રવીણતા એટલે ચતુરાય હોશિયારી આત્માની સન્મુખ ઉપયોગ લઈ જવો એનું નામ પ્રવીણતા છે. રાગથી ખસીને ઉપયોગને આત્મ સન્મુખ કરવો તેનું નામ પ્રવીણતા છે. શુદ્ધ આત્માને ભૂલીને રાગ ઉપર લક્ષ રાખીને રાગને મારો માનવો તે મૂર્ખાય છે. એ કંઈ દાપણ ભરેલું કામ નથી. દાપણ તો એને કહેવાય કે રાગથી જે ભિન્ન પોતાનો જ્ઞાયક પરમાત્મા છે જે જાણક તત્વ જાણનાર તત્વ છે એને આંધળા ભાવથી અચેતન રાગથી જુદો પાડીને આત્માને પ્રત્યક્ષ અનુભવવો તેનું નામ પ્રવીણતા દાપણ હોશિયારી ચતુરાઈ કહેવામાં આવે છે. એ ભેદ જ્ઞાનમાં પ્રવીણતા. ભેદ જ્ઞાન બે વચ્ચે હોય. ભેદ જ્ઞાન શબ્દ એમ બતાવે છે કે સ્વ અને પર એમાં એકત્વ બુદ્ધિ જે થઈ છે એની વિભક્ત બુદ્ધિ થાય એ ભિન્ન ભિન્ન બે તત્વ ભાસવા લાગે અને રાગનું લક્ષ છોડીને આત્માનો જ્યારે અનુભવ થાય ત્યારે પરમાત્મા એ સ્વાનુભવ પ્રકારે અનુભૂતિ ને ભેદ જ્ઞાન કહેવામાં આવે છે. એના ભલે સવિકલ્પ ભેદ જ્ઞાન નો વિચાર કરી નિર્ણય કરે, પણ એમાં કઈ આત્મા નો અનુભવ થઈ શકતો નથી. એ તો એ વિકલ્પ થી પણ ભીન પડીને આત્મા નો પ્રત્યક્ષ અનુભવ કરે ત્યારે તેને ભેદ જ્ઞાન થયું કહેવામાં આવે છે. એટલે ભેદ જ્ઞાન બે વચ્ચે હોય, આત્મા ને રાગ બે વચ્ચેના ભેદ જ્ઞાન ની વાત ચાલે છે. કેમ કે મિશ્રિત સમૂહ હોવા છતાં પણ એકત્વ ભાસે છે, એ ભેદ જ્ઞાન થી વિભક્ત ભાસી જાય છે. અજ્ઞાન થી એક પણ એક ભાસ્યું છે, આત્મા ને રાગ આત્મા ને દુઃખ એક પણ ભાસે છે. એ ભેદ જ્ઞાન થી દુઃખ અને આત્મા ભિન્ન ભિન્ન પણે ભાસે છે, અને જ્યારે એ દુઃખ થી ભિન્ન આત્માને ભાસે છે કે હું તો અતિન્દ્રિય આનંદી નથી, છું અતિન્દ્રિય સુખમય છું, દુઃખ મારા ત્રિકાળી સ્વભાવમાં નથી, એમ ત્રિકાળી સ્વભાવની સન્મુખ જે પરિણામ જાય અને એ દ્રષ્ટિમાંથી રાગ અને રાગજન્ય દુઃખ નો ત્યાગ થઈ જાય, એટલે કે એમાં આત્મબુદ્ધિ છૂટી જાય અને શુદ્ધ આત્મામાં આત્મબુદ્ધિ થાય, એવા અનુભવના કાળને અનુભવીને ભગવાન આત્મા ભેદ જ્ઞાનમાં પ્રવેશ્યો, એ ડાયો કહેવાય, ચતુર કહેવાય. આ અનુભૂતિ છે તે જ હું છું. હવે ભેદ જ્ઞાનમાં પ્રવીણપણાથી એને શું જ્ઞાનમાં પકડ્યું, તેનું ગ્રહણ કર્યું અને તેનો ત્યાગ કર્યો દ્રષ્ટિમાં, કે આ અનુભૂતિ છે એટલે કે જે જ્ઞાન છે તે જ હું છું. અનુભૂતિ એટલે પર્યાય નહીં, પણ જ્ઞાન એટલે જ્ઞાયક ભાવ. આ અનુભૂતિ એટલે જે જાણનાર તત્વ છે, જે ચેતનારો છે, દેખનારો છે, જાણક તત્વ છે, એવો જ્ઞાયક ભાવ તે જ હું છું. એવા આત્મજ્ઞાનથી આત્માનું જ્ઞાન થયું કે હું આવો છું, હું જાણનાર છું, હું અનુભૂતિ સ્વરૂપ છું, હું જ્ઞાનમય છું, હું દર્શનમય છું, હું આનંદમય છું, એમ શુદ્ધાત્મામાં હું પણાની બુદ્ધિ જે નવી થાય તેને આત્મજ્ઞાન કહેવામાં આવે છે. રાગનું જ્ઞાન નહીં, શાસ્ત્રનું જ્ઞાન નહીં, પણ આત્માનું જ્ઞાન. આત્માનું જ્ઞાન એટલે જે જ્ઞાનના પર્યાયમાં જ્ઞાયક ભાવ સ્વપણે જણાય ત્યારે રાગ છે જે પરપણે જણાય જાય છે. રાગ સ્વપણે જણાતો તો એ જ્ઞાયક ભાવ સ્વપણે જણાય છે, ત્યારે રાગ થી આત્મા એ જ્ઞાન જુદું પડી જાય છે, એ અજ્ઞાન નો નાશ થઈ અને સમ્યક જ્ઞાન પ્રગટ થાય છે. એ આ અનુભૂતિ છે તે જ હું છું, એમ કે કથનચિત જ્ઞાયક ભાવ હું ને કથનચિત રાગ હું, એ હું દેખાતું નથી. આ અનુભૂતિ છે તે જ હું છું, અનેકાંત માંથી સમ્યક એકાંત માં જ્ઞાન આવી જાય છે. અનેકાંતિ દ્રવ્ય પર્યાય સ્વરૂપ ને જાણીને અનેકાંતિક જ્ઞાન પણ સમ્યક એકાંત એવા નિજ પદ ની પ્રાપ્તિ સિવાય અન્ય હેતુ એ ઉપકારી નથી. દ્રવ્ય પર્યાય નું જ્ઞાન થયું કે આત્મા નિકાલ શુદ્ધ છે અને વર્તમાન ક્ષણિક પર્યાય માં યોગ્યતાથી રાગાદી ભાવ અશુદ્ધતા છે ખરી, પણ એ શુદ્ધ ને અશુદ્ધ ને બેને જાણીને એમાં પ્રમાણ જ્ઞાનમાં અટકવું, એમાં આત્માનું ભેદ જ્ઞાન થતું નથી. ભેદ જ્ઞાન માટે એને શુદ્ધ નહીં નું અવલંબન લેવું પડે છે. વ્યવહારનું અવલંબન છૂટે છે, પ્રમાણ જ્ઞાન નું વ્યવહારનું પણ અવલંબન છૂટે છે, અને સમ્યક એકાંત એવો જે શુદ્ધાત્મા ત્રિકાળી જ્ઞાયક ભાવ ભૂતાર્થને આશ્રય સમ્યક દર્શન થાય એવા પોતાના નિજ પરમાત્મ દ્રવ્ય તે જ હું છું, એમાં અનુભૂતિ છે તે જ હું છું, સમય કે ગાંધી હું દ્રવ્ય સામાન્ય હું છું અને વિશેષ પર્યાય તે હું નથી. એને નઈ સપ્તભંગી કહેવામાં આવે છે. નાયક ભાવ તે હું છું અને પ્રમત અપ્રમત તે હું નથી. દ્રવ્ય સામાન્ય તે હું છું અને પર્યાય તે હું નથી. એમ પર્યાય નું લક્ષ છોડીને સામાન્ય તત્વો ઉપર જયારે ઉતરી જાય અને એનો અનુભવ થાય ત્યારે એને સમ્યક એકાંત થયું કહેવામાં આવે છે. હવે જયારે સમ્યક એકાંત થાય છે તે જ સમયે એને અનેકાંત જ્ઞાન પણ થાય છે. થયા વિના રહેતો હું દ્રવ્ય નું અવલંબન લેતા એને પર્યાય નું જ્ઞાન પણ એ જ સમયે થાય છે. એને સમ્યક એકાંત પૂર્વક અનેકાંત નું જ્ઞાન કહેવામાં, સમ્યક એકાંત ના અવલંબન વિના કદી કોઈ પણ જીવને અનેકાંતિક જ્ઞાન થઈ શકતું કહે છે કે અનુભૂતિ છે તે જ હું છું. અજ્ઞાયક ભાવ જાણનાર છે તે હું છું, જાણનાર છે તે કરનાર નથી. જે જાણનાર છું હું તો હું કરનાર નથી, હું તો જાણનારો છું. જાણનારો છું એટલે કે હું ત્રિકાળી સામાન્ય જ્ઞાયક ભાવ માત્ર મારું સ્વરૂપ છે એમ જાણે છે પર્યાય, પણ પર્યાય જાણે છે સામાન્યને, જાણે છે વિશેષ, પણ વિશેષ જાણે છે સામાન્યમાં અહંબુદ્ધિ કરે છે. જણાય છે તો પર્યાયમાં આત્મા, દર્શન તો આત્માના પર્યાયમાં થાય છે, પણ પર્યાયમાં એમ આવ્યું કે આ અનુભૂતિ છે તે હું છું, આ સામાન્ય તત્વ તે હું, અખંડ તત્વ તે હું છું, ચિદરૂપ તત્વ તે હું છું, નિત્ય નિરાવરણ અખંડ એક પ્રતિભાસમય આત્મા તે હું છું. એવા આત્મજ્ઞાનથી આ આનું નામ આત્માનું જ્ઞાન થયું. વેદ જ્ઞાન કરીને આ અનુભૂતિ તે હું છું એવું જે જ્ઞાન પ્રગટ થયું, ઉદય થયું, જે જ્ઞાને આત્માને પ્રસિદ્ધ કર્યો, જે જ્ઞાનમાં આત્માનો આવિર્ભાવ થયો પર્યાયમાં, એ જ્ઞાનને આત્માનું જ્ઞાન કહેવામાં આવે છે. અનંત અનંત કાળથી એને આત્માનું જ્ઞાન એક સમય માત્ર થયું. વિજ્ઞાન ભણીને લાખો કરોડો શ્લોક મોઢે કર્યા અને અનેક પ્રકારના સ્વને છોડીને પર દ્રવ્યને જાણ્યાને ધારણામાં પણ રાખ્યા અને અનંત પ્રકારના ભેદોને પણ એને જાણીને ધારણામાં રાખ્યા, પણ એ ભેદથી ભિન્ન અભેદ સામાન્ય તત્વ એના ઉપર એનું જોઈએ એટલા પ્રમાણમાં ધ્યાન ખેંચાણું નથી. એની તીવ્ર રૂચિ આવી નહીં કે ભલે અનંત ભેદને જાણું, પણ ભેદના લક્ષે ભેદને જાણતા આત્મા અભેદ જાણી શકાતો નથી. ભેદને જાણીને પણ ભેદનું લક્ષ છોડીને અભેદ સામાન્ય ટંકોત્કીર્ણ એક નાયક ભાવ પરમાર્થ સત્ય પરમાત્મા છે બિરાજમાન, એને અંતર સન્મુખ થઈને જયારે આત્માને આત્માનો અનુભવ થાય એને આત્મજ્ઞાન કહેવામાં આવે છે. એવા આત્મજ્ઞાનથી પ્રાપ્ત થતું આત્માના જ્ઞાનની વિધિ બતાવી કે આ જાણનાર તે હું છું એમ જાણવામાં આવે તેનું નામ આત્મજ્ઞાન છે. જાણનાર જાણવામાં આવ્યો કે જે જાણક તત્વ છે તે જ હું છું એમ જાણવામાં આવ્યું એનું નામ આત્મજ્ઞાન છે. આ દેહ જાણવામાં આવ્યો ને રાગ જાણવામાં આવ્યો એ તો ઇન્દ્રિય જ્ઞાન અનાધિકારથી પ્રવર્તી રહ્યું છે. એ છે આત્મજ્ઞાનથી પ્રાપ્ત થતું. આ આત્મા જેવો જાણ્યો, જાણવામાં આવે છે આત્મા, જીવજ્ઞાન થાય ત્યારે જ આત્મા જણાય એમ નથી. શુદ્ધ જ્ઞાન માં, ભાવ શુદ્ધ જ્ઞાન માં પણ જેનું આત્માનું સ્વરૂપ કેવળ પરમાત્મા એ વર્તમાનમાં જાણ્યું દેખું, એવો જ અનુભવ કેવળી કેવળ જ્ઞાન વડે આત્માને જાણે છે અને શુદ્ધ જ્ઞાની શુદ્ધ જ્ઞાન વડે આત્માને કેવળ જ્ઞાનમાં જણાય છે એવો જ જણાય છે. પ્રદેશ નથી જણાતા તે અપેક્ષા એ પરોક્ષ કહેવાય, પણ વેદનની અપેક્ષા એ શુદ્ધ જ્ઞાન પણ પ્રત્યક્ષ છે. અનુભવના કાળે કે છે કે આ આત્મા જેવો જાણ્યો જાણેલાની પ્રતીતિ સિદ્ધ કરી છે ને, અહીંયા જાણવામાં આવે છે, અનુભવમાં આવે છે. કેવળીની સભામાં બેઠા બેઠા આવો અનુભવ થાય, દિવ્ય ધ્વનિ સાંભળતા ઘણા જેવો સંવેગ થાય સભામાં. મીઠા તો લઈને આવ્યો તો સભામાં, અને સમ્યક દર્શન લઈને બહાર નીકળી જાય છે, ત્યારે એને આત્માનો અનુભવ થયો ભાવ શુદ્ધ જ્ઞાન વડે. પછી કેવળી ભગવાનને પૂછતો હશે જીવ કે સાહેબ મને અનુભવ થયો કે નહીં. ગોળની કાંકરી કે સાકરની કાંકરી એ જીભ ઉપર મૂકે અને ગળપણનો સ્વાદ એને આવ્યો, એ બાજુમાં બેઠે બેઠા હોય એને પૂછે કે સાકર કેવી લાગે છે તમને, તો ભાઈ સાકરનો અનુભવ તો તમે કર્યો છે અને તમે કેમ પૂછો છો, સમ્યક દર્શન થયું કે નહીં, અનુભવ થયો કે નહીં, મારા કેટલા ભાવ હશે, એ સમ્યક દ્રષ્ટિ પૂછતો નથી. ભાવ પણ નથી ને ભાવના ભાવ પણ આત્મામાં નથી ને આત્માથી પર્યાયમાં પણ ભાવ નથી. ભાવ ને ભાવના ભાવ તો રાગમાં છે, રાગથી ભિન્ન પડીને જે અનુભવ થયો, જાણનારને જાણી લીધો, અનંતકાળથી જાણનારને જાણ્યો નહોતો. અરે જાણનાર જણાય છે, જાણનારને જાણનાર પણે જાણને, જાણનારને કરનાર પણે કામ માની બેઠો, એ કરનાર માનીશ તો પણ એ કરનાર થવાનો નથી. એનું જ્ઞાન છૂટશે નહીં, ત્રણ કાળમાં જ્ઞાયક ભાવ પોતાના નિજ ભાવને છોડતો નથી. જાણનારને જાણનાર પણે જાણ, જાણનાર તત્વને જાણનાર પણે માન, કે હું તો જાણનાર તત્વ છું ને, રાગાદીનો કરનાર હું નહીં, રાગનો કરનાર એ બીજું તત્વ છે, એ રાગનો કરનાર એ અશુદ્ધ ઉપાદાન છે. જય છે આચાર્ય ભગવાનની 102 નંબરની ગાથામાં કહે છે કે એ અશુદ્ધ ઉપાદાન અશુદ્ધ નિશ્ચયને રાગને કરે છે, શુદ્ધાત્મા રાગને કરતો. ત્યારે શિષ્યના મુખમાં પ્રશ્ન મૂક્યો કે શું પ્રભુ આ બે પ્રકારના ઉપાદાન છે, કે હા બે પ્રકારના ઉપાદાન છે, શુદ્ધ ઉપાદાન ને અશુદ્ધ ઉપાદાન. આ સર્વત્ર ઉપાદાનની જ્યાં વાત આવે, જ્યાં ઉપાદાનની વાત આવે ત્યાં બે પ્રકારના ઉપાદાન છે, સર્વત્ર આ લાગુ પાડજે. હમણાં સુરેન્દ્રભાઈ મુંબઈથી આવ્યા છે, એને એક વાત કરી બહુ સરસ સમજવા જેવી તાત્વિક છે, ગુરુદેવ પાસેથી સાંભળેલી વાત વર્ષો પહેલાની. જ્યારે ગુરુદેવ ફરમાવતા હતા કે કાર્ય નિમિત્તથી થતું જ નથી, કાર્ય તો ઉપાદાનથી થાય છે. જસવાલજી માર્મિક વાત જરા છે, ગુરુદેવનો ડંકો રાખ્યો કે નિમિત્તથી કાર્ય થતું નથી, ઉપાદાનથી કાર્ય થાય છે. નિમિત્તથી નિરપેક્ષ નિમિત્ત હોય એ બીજો વિષય છે, પણ નિમિત્તથી ઉપાદાનનું કાર્ય થાય એમ ત્રણ કાળમાં બનતું નથી, ઉપાદાનનું કાર્ય થાય છે. ક્યારે કોઈ હિન્દી ભાષી ભાઈઓ બહારથી તત્વના સમજવાની જિજ્ઞાસાથી આવે ગુરુદેવ પાસે, તો બીમાર માણસ તો હોસ્પિટલમાં જાય જ ને, ડોક્ટર પાસે જાય
એ બીમાર થઈને આપણે બધા સુંદર જતા હતા ને વૈદ હતા ને આત્માના વૈદ હતા દેહના વૈદ બીજા વૈદો આ બેઠા કે છે કે પ્રભુ એકવાર વાત સાંભળ પ્રશ્ન કર્યો કે નિમિત્ત થી તો થતું નથી એમ તમે માનો છો ને કે હા નિમિત્ત થી બિલકુલ કાર્ય થતું નથી તો ઉપાદાન થી કાર્ય થાય છે એમ તો તમે માનો છો ને ગુરુજી જવાબ આપ્યો હા ભાઈ ઉપાદાન થી કાર્ય થાય ત્યારે પેલા ભાઈ એને બીજો પ્રશ્ન કર્યો કે જો ઉપાદાન થી કાર્ય થતું હોય તો મોક્ષ કરી દો પ્રશ્ન સમજાણો ત્યારે ઉત્તર આપ્યો ગુરુદેવે કે મોક્ષ ક્ષણિક ઉપાદાન થી થાય છે ત્રિકાળી ઉપાદાન થી મોક્ષ હતો હવે ઉત્તર અરે અલૌકિક તત્વ બહાર ગુરુદેવ આપ્યું છે આ તો બધી જૈન સિદ્ધાંત પ્રવેશિકામાં પણ વાત આવી ગઈ છે ત્રિકાળી ઉપાદાન ને ક્ષણિક પણ એ વાત કરતા બુદ્ધિ વાળાને ત્રિકાળી ઉપાદાન નિષ્ક્રિય છે અને ક્ષણિક ઉપાદાન સક્રિય છે એવું ભેદ જ્ઞાન એને થતું નથી તેથી પર્યાય નો હું જ કરતા છું એમ એ કર્તૃત્વ બુદ્ધિ છે ત્યાં સ્વામિત્વ બુદ્ધિ છે સ્વામિત્વ બુદ્ધિ છે ત્યાં કર્તૃત્વ બુદ્ધિ હોય હોય ને હોય કે છે કે આ આત્મા જેવો જાણ્યો કેવો જાણ્યો ત્રિકાળી દ્રવ્યને કે શુદ્ધ ચિદાનંદ આત્મા ત્રણેય કાળ શુદ્ધ છે એવા શુદ્ધ આત્માને અંતર્સન્મુખ થઈ ને જે જ્ઞાને જાણ્યો જાણ્યો એટલે અનુભવ્યો આનંદ નો અનુભવ આવ્યો એ જાણન ક્રિયામાં ભાવ શુદ્ધ જ્ઞાનમાં અનાકુળ આનંદ આવે ત્યારે આત્મા જાણ્યો કહેવાય આમ જ્ઞાયક છું ને જાણનાર જણાય છે જાણનાર જણાય છે એમ એમ નથી જાણનાર જણાય ત્યારે એને અનંત કાળથી નહીં આવેલો એવો અતિન્દ્રિય આનંદનો સ્વાદ આવે છે એને આત્મા જાણ્યો કહેવામાં આવે છે એવો જાણ્યો તેવો જ એવી તેવો જ તેવો જ છે આવો જ છે જે મને જાણવામાં આવ્યો ને મારો આત્મા જાણવામાં આવ્યો તેવો જ છે બસ અનુભવમાં આવ્યો એવો જ આત્મા છે એવી પ્રતીતિ જેનું લક્ષણ છે એવું શ્રદ્ધાન ઉદય થાય છે શ્રદ્ધાન ઉદય થાય છે એટલે સમ્યક દર્શન પ્રગટ થાય છે ઉદય થાય છે એટલે સમ્યક દર્શન પ્રગટ થાય છે અનાદિકાળથી જે અસ્ત હતો ભાવ સમ્યક દર્શન પ્રગટ નહોતું થયું એ જ્યાં આત્માને જાણ્યો ને જાણ્યો એવો છું એવી જ્યાં શ્રદ્ધા પ્રતીતિ રૂચિ થઈ ત્યાં એ પ્રતીતિ જેનું લક્ષણ છે જેનું એટલે સમ્યક દર્શનનું લક્ષણ પ્રતીતિ છે એવું જે લક્ષણ છે એવું શ્રદ્ધાન સમ્યક દર્શન અનુભવના કાળમાં સમ્યક જ્ઞાનના કાળમાં ભાવશુદ્ધ જ્ઞાનના કાળમાં એક જ સમયે એનો કાળભેદ નથી એની પ્રગટતાનો કાળભેદ નથી પેલા સમ્યક જ્ઞાન પ્રગટ થાય પછી બીજા સમયે સમ્યક દર્શન પ્રગટ થાય ત્રીજા સમયે સમ્યક ચારિત્ર પ્રગટ થાય એમ નથી જ્યાં ઉપયોગ સરદાર આત્માની સન્મુખ થયો સરદાર છે જેવી રીતે લશ્કરની અંદર એક કાયદો હોય છે આમ લશ્કર જાતું હોય પૂર્વ દિશા તરફ અને એનો સરદાર આગળ હોય એ જ્યાં સરદાર ટન લે દિશાનો ત્યાં બધું લશ્કર ઉભી જાય અને જ્યાં ટન જે દિશામાં ચાલે એ દિશામાં આખો લશ્કર જાય છે એના લશ્કરના અધિપતિને સરદારને પૂછાય નહીં કે અમે અમારે કેમ તમે પીડા ને કેમ જાઓ એમ ઉપયોગ બહેનો કનાદી કાળનો જે સરદાર એ ઉપયોગ આત્મા જ્યાં સન્મુખ થયો ત્યાં સર્વગુણ આવશે. સમ્યક ઉપયોગ અભિમુખ થયો તો શ્રદ્ધાની પર્યાય ને ચારિત્ર ની પર્યાય પણ આત્માની અભિમુખ સ્વયં થઈ જાય છે. ઉપયોગ શ્રદ્ધાને કે ચારિત્ર ની પર્યાય ને કેતો નથી કે તું આત્મ સન્મુખ થા. એવી એક કોઈ સહજ દશા, જ્ઞાન આત્મ સન્મુખ થયું, આત્માને જાણ્યો, અનુભવમાં આવ્યો, તે જ સમયે પ્રતીતિ જેનું લક્ષણ છે એવું સમ્યક દર્શન ઉદય પામે છે, પ્રગટ થાય છે. સમ્યક દર્શન શુદ્ધ આત્મા છે એવો પ્રતીતમાં લેતા સમ્યક દર્શન પ્રગટ થાય છે. સમ્યક જ્ઞાનમાં જ્ઞાયક જણાયો કે આ જાણનારો તે હું છું, ત્યાં એ જ સમયે જ્ઞાન પ્રગટ થઈ ગયું. જ્ઞાને આત્માને પ્રસિદ્ધ કર્યો એને આત્મજ્ઞાન કહેવાય. પ્રતીતમાં શુદ્ધ આત્મા આવ્યો, શ્રદ્ધામાં શ્રદ્ધે થયો, જ્ઞાનમાં જ્ઞેય થયો, એ ધ્યાનમાં ધ્યેય થયો. સમય એક છે ત્યારે આત્મજ્ઞાન પ્રગટ થયું, તો પ્રતીતિ જેનું લક્ષણ એવું સમ્યક દર્શન પણ ઉદય પામ્યું એટલે પ્રગટ થાય છે. ત્યારે હવે જો મોક્ષ દશાની વાત ચાલે છે ને, આ પૂર્ણ મોક્ષી સાધ્ય છે અને એને સાધનારી મોક્ષ માર્ગની અવસ્થા છે, નિર્મળ નિર્વિકારી વિતરાગી પર્યાય છે. મોક્ષનું કારણ મોક્ષની જાતનું હોય, મોક્ષનું કારણ જે રાગ કે જે બંધનું કારણ છે તે મોક્ષનું કારણ ત્રણ કાળમાં થઈ શકતું. ભાવલિંગી સંતને પાંચ મહાવ્રતના પરિણામ હોય ખરા, પણ એ મોક્ષનું કારણ થતું નથી. જે બંધનું કારણ હોય તે મોક્ષનું કારણ ત્રણ કાળમાં થઈ શકે. છતાં નિશ્ચયની સાથે વ્યવહાર હોય અને ઉપચારથી તેને આગમમાં મોક્ષનું કારણ પણ કહેવામાં આવે છે જાણવા માટે. પણ ખરેખર મોક્ષ માર્ગ બે નથી, મોક્ષ માર્ગ તો એક જ છે, પણ મોક્ષ માર્ગનું નિરૂપણ બે પ્રકારે છે, નિશ્ચય મોક્ષ માર્ગ ને વ્યવહાર મોક્ષ માર્ગ. નિરૂપણ બે પ્રકારે મોક્ષ માર્ગ નથી. શુદ્ધાત્માને આશરે મોક્ષ માર્ગ થાય અને પરના આશરે પાંચમા આવૃત્તિ પણ મોક્ષ માર્ગ પ્રગટ થાય, મોક્ષ થઈ જાય એમ ત્રણ કાળમાં બનતું નથી. માટે કે છે હવે ચારિત્ર ની વાત કરે, સમ્યક દર્શન જ્ઞાન તો પ્રગટ થયું, હવે સાક્ષાત મોક્ષ નો ઉપાય એ ચારિત્ર છે. ચારિત્ર વિના કોઈ પણ જીવને મોક્ષ થઈ શકતો નથી. પણ ચારિત્ર એટલે શું? ચારિત્ર તો શબ્દ થયો, એનું વાક્ય શું, એનો ભાવ શું? કે શુદ્ધ આત્મામાં રમવું, ચરવું, લીન થવું, ત્યાં કોઈ પણ પ્રકારની રાગની ઉત્પત્તિ બુદ્ધિપૂર્વક ન થવી, બુદ્ધિપૂર્વક રાગની ઉત્પત્તિ ન થવી, અને એકલા આત્મા શ્રી વિતરાગી પરિણામ પ્રગટ થઈને વધતા જાય, સ્વરૂપમાં લીનતા વધતી જાય, રમણતા વધતી જાય, એકાગ્રતા વધતી જાય, એવી એક અપૂર્વ દશાને પરમાત્મા ચારિત્ર દશા કહે છે. તે સાક્ષાત મોક્ષ નું કારણ છે. બે ઘડી એ સ્વરૂપમાં લીન થતા તેને કેવળ જ્ઞાન નો ભડકો પ્રગટ થઈ જાય છે, એ વાત હવે કરે છે. કેમ કે અહીંયા મોક્ષ જે સાધ્ય છે, પ્રગટ કરવા યોગ જીવને પૂર્ણ સુખ છે, અવિનાશી સુખ જોઈએ. સ્વાધીન સુખ ને સુખ કહેવાય, પરાધીન સુખ તે સુખ નથી. નાશવાન સુખ એને સુખ કહેતા, અવિનાશી અને સ્વાધીન અને પરિપૂર્ણ એવી એક સુખની દશા પરમાત્માને પ્રગટ થાય છે. દરેક જીવને આ રીતે બહિરાત્મ દશા છૂટી અંતરાત્મ દશા પ્રગટ થઈ અને એને આત્મા વિશેષ લીન થાય તો એને પરમાત્મા દશા પ્રગટ થાય છે. એમ એક આત્માની પર્યાર્થિક નહીં, ત્રણ અવસ્થા થાય છે. પર્યાય અપેક્ષાએ આત્માની ત્રણ અવસ્થા ક્રમે ક્રમે થાય છે. બહિરાત્મ દશા એટલે મિથ્યાત્મની દશાનો અભાવ થાય છે. અંતરાત્મ દશા એટલે શુદ્ધ આત્માને આશરે નિશ્ચય મોક્ષમાં પ્રગટ થાય. સંવર નિદ્રાની દશાને અંતરાત્મ દશા કહેવામાં, અને મોક્ષ પરમાત્મ દશા છે. એક જ આત્માની ક્રમે ક્રમે ત્રણ પર્યાય થાય છે, એ બહિરાત્મ દશાનો વ્યય, અંતરાત્મ દશાનો ઉત્પાદ થાય છે, અને અંતરાત્મ દશાનો વ્યય અને પૂર્ણાનંદની પ્રાપ્તિનો ઉત્પાદ મોક્ષનો થાય છે. એવો સમસ્ત જ્યારે જ્ઞાનને સદાન પ્રગટ થયું ત્યારે હવે એ આત્મામાં ઠરવાનો કામી થાય છે. એવું આત્મવિર્ય પ્રગટ થાય છે કે એનો ઉપયોગ આત્મામાં જામી જાય છે. કેમ કે ત્યારે સમસ્ત અન્ય ભાવોનો ભેદ થવાથી સમસ્ત શબ્દ બાજરો છે. જુદા થવાથી, જુદા રહેવાથી, નિશંક કરવાને સમર્થ થવાને લીધે આત્મા નિશંક થાય છે. હું તો એકલા વિકરાગ ભાવનો કુંજ છું, જ્ઞાન ને આનંદનો કુંજ છે, મારામાં રાગ નથી, દ્વેષ નથી, ક્રોધ નથી, માન નથી, માયા નથી, એનાથી તો દ્રષ્ટિ હટી ગઈ છે. અને એ બાજુમાં રાગ થાય છે એનાથી હું જુદો છું, એ નિશંક થઈ ગયો. રાગ મારામાં થાય છે એવી ભ્રાંતિ છૂટી ગઈ. હું તો વિતરાગી પરમાત્મા છું, એના આશરે પરિપૂર્ણ વિતરાગ દશા પ્રગટ થાય, બીજો કોઈ ઉપાય નથી. ભલે વચ્ચે રાગ આવે પણ રાગ થી હું ભિન્ન છું એવું ભાન થતા સ્વરૂપમાં ઠરવાનું એનું સામર્થ્ય વધી જાય છે. થવાને લીધે, નિશંગ ઠરવાને લીધે, સમર્થ થવાને લીધે બળવાન પણ આવી ગયું. આહા, વીર્ય આત્માની શુદ્ધતાની રચના કરે તેને વીર્ય ગુણ કહેવામાં, રાગને રચે તેને નપુંસક ભાવ કહેવામાં આવે છે. આ તો શુદ્ધિની રચનામાં વીર્ય પડી ગયું છે, એવું સામર્થ્ય પ્રગટ થઈ ગયું છે. ટકવાનું પણ સામર્થ્ય થયું, હવે ઉપયોગ અંદરમાં ટકી જાય એવો ઉપયોગમાં એક વીર્ય બળવાન પ્રગટ સાથે સાથે થઈ જાય છે. તો સામર્થપણાને લીધે આત્માનું આચરણ, રાગનું આચરણ નહીં, આત્માનું આચરણ એટલે આત્મામાં એકાગ્ર થઈને અંદરમાં લીન થવું, અંદરમાં ડૂબકી મારવી, એમાં જ તાદાત્મ્ય થઈ જવું, એમાં જ વ્યાપક થઈને વસી જવું, એનું નામ આત્માનું આચરણ એટલે ચારિત્ર, એટલે વિતરાગી દશા. એ ઉદય થતું એટલે પ્રગટ થતું આ શુક્લ ધ્યાનની શ્રેણી આવે છે. સાધકને શુક્લ ધ્યાનની શ્રેણી આવે છે. ભલે અત્યારે સાક્ષાત મોક્ષ થતો નથી, અને મોક્ષનું કારણ શુક્લ ધ્યાન એવી વર્તમાનમાં ધ્યાનની અવસ્થા ભલે નથી મોક્ષને યોગ્ય, પણ જ્યારે જ્યારે જે જે જીવનો મોક્ષ થાય ત્યારે ત્યારે તેને એ શુક્લ ધ્યાન આવે અને શ્રેણી માનતા એનો મોક્ષ પ્રગટ થઈ જાય છે. એ આખી વાત પંચમ કાળના સંતો મોક્ષની ઉત્પત્તિનું કારણ બતાવે છે. આત્માનું આચરણ, ચારિત્ર, લીનતા, રમણતા, ઉદય થતું, પ્રગટ થતું, ચારિત્ર પ્રગટ થયું, સમ્યક જ્ઞાન પ્રગટ થયું, સમ્યક દર્શન પ્રગટ થયું, અને સમ્યક દર્શન અને જ્ઞાનમાં રાગનો ભેદ થઈ ગયો, નિશન થઈ ગયો, મારામાં રાગ નથી. રાગ રાગમાં હો પણ મારામાં રાગ નથી, મારામાં તો જ્ઞાન ને અનુભવ્યું છે. એમ જ્યાં નિશંક થઈ ગયો ત્યાં એ ઠરવાને માટે એનું સામર્થ આવી ગયું, ઠરે છે આત્મા, આત્મામાં લીન થાય છે. એવું આચરણ એટલે ચારિત્ર પ્રગટ થતું આત્માને સાધે છે. આત્માનું ચારિત્ર આત્માને સાધે છે, આત્મા આત્માને સાધે છે. જેના દ્વારા? ચારિત્ર દ્વારા. ચારિત્ર એટલે વિતરાગી દશા. પરિપૂર્ણ વિકરાગ દશાનું કારણ પણ વિકરાગ ભાવ જ હોય. પરિપૂર્ણ વિકરાગ દશાનું કારણ રાગ ભાવ ત્રણ કાળમાં હોઈ શકે નહીં. કે છે કે એવું આચરણ ઉદય થતું આત્માને સાધે છે. એ આત્માને સાધે તેને સાધુ કહેવામાં આવે છે. સાધુ મહારાજ પાંચ મહાવ્રતની સાધના નથી કરતા, પાંચ મહાવ્રતને સાધતા નથી, એ તો આત્માને સાધે છે. શુદ્ધ ઉપયોગ દશા એ સાધુજીનું લક્ષણ છે. પાંચ મહાવ્રતના પરિણામ એ સાધુનું અનાત્મભૂત લક્ષણ છે, આત્મભૂત લક્ષણ નથી. પણ એ શુદ્ધ ઉપયોગ દશા ન હોય, છઠ્ઠું ગુણ હોય, ત્યારે પાંચ મહાવ્રતના પરિણામ આવ્યા વિના પણ રહેતા કોઈ કહે કે શુદ્ધ ઉપયોગ દશા થઈ ગઈ, પાંચ મહાવ્રત ને 28 મૂળનું શું કામ વ્યવહારનું, તો એમ નથી. નિશ્ચયની સાથે વ્યવહાર ભૂમિકાને યોગ્ય આવે છે, પણ આવી જાય છે, આવીને વ્યવહાર શકતો આવી જાય છે, એવો શબ્દ છે. આવી વ્યવહાર આવી જાય છે એટલે કે મૂળ સ્થાનની પરિપાટી પ્રમાણે ચોથે ચોથા યોગ, પાંચમે પાંચમા યોગ, એ પ્રકારનો શુભ ભાવ હોય છે, આવે છે. એ શુભ ભાવને જાણવું તેનું નામ વ્યવહાર છે. શુભ ભાવનું કરવું તેનું નામ વ્યવહાર નથી. એ વ્યાખ્યા તો આ ભાઈ પંડિતજી ચલાવે છે કે હું એક આત્મા ચૈતન્ય કરતા ને રાગ મારું કર્મ એ નહીં નથી, તો અજ્ઞાન ભાવમાં ગયું. સાધક આત્માને પાંચમા વ્રતના ભાવ હોય છે, થાય છે, એને માત્ર જાણે છે પણ એ કરતો નથી. કરે છે તે જ્ઞાની નથી, જાણે છે તે જ્ઞાની છે. જાણે છે તે જાણે છે અને કરે છે તે કરે છે. જાણે છે તે કરતો નથી ને કરે તે જાણતો નથી. ભાઈ જરા એક પદ બોલો, બહુ સારું છે.
જાણે તો કરતા નહીં, કરતા તો જાણે નહીં.
જ્ઞપ્તિ ક્રિયામાં ક્રોધી ક્રિયા ભાગતી નથી અને ક્રોધી ક્રિયામાં જ્ઞપ્તિ ક્રિયા ભાગતી. જાણે છે તે જાણે છે પણ તે કરતો, અને અજ્ઞાની રાગને કરું કરું એમ કરે છે જાણતો નથી. એ વાત કહેજીને કે આ આ સાધુ કોને કહેવાય, કે આત્માને સાધે તેને સાધુ કહેવાય. એ રાગને સાધતા નથી. આ રાગ પ્રત્યે તો ઉપેક્ષા છે, રાગ છે, એને પરાય પરાયા ભાવ પણ એ જાણે છે. એમાં સ્વસ્વામી સંબંધ એને છૂટી ગયો છે. જ્ઞેય નાયકનો વ્યવહાર રહી ગયો છે, કેમ કે એ જ્ઞેય નાયકનો સંબંધ જ્ઞાયકની સાથે નિશ્ચયથી થાય છે, ત્યારે રાગની સાથે જ્ઞેય નાયકનો સંબંધ એને વ્યવહાર કહેવામાં આવે છે. નિશ્ચયથી આત્માને જાણે તો રાગને જાણે વ્યવહાર કહેવામાં આવે છે. તો સાધક આત્માને જાણતા જાણતા એને ઠરાતું નથી ને, એટલે એને ગુરુસ્થાનની પરિપાટી પ્રમાણે દેવગુરુ શાસ્ત્રની ભક્તિ પૂજા દયાદાનના ભાવ શાસ્ત્રનો અધ્યયન એ બધા ભાવો શુભ ભાવ એને ભૂમિકા અનુસાર આવે છે, પણ આવે છે એને કરતો નથી, આવે છે એને જાણતો નથી, અને આવે છે જણાયા વિના રહેતા નથી. આવે છે જણાયા વિના રહેતા નથી, ને જણાય છે છતાંય કરતો નથી. અને જણાય છે ત્યારે જ્ઞાન આત્માને ઉર્ધ્વપણે જાણે છે અને ગૌણપણે રાગને જાણે છે. આચરણ ઉદય થતું આત્માને સાધે છે. આ તો આત્માની સાધનાની શિબિર છે. રાગની સાધના તો અનંતવાર, એને રાગની ઉપાસના કરી અનંતવાર પણ શુદ્ધાત્માની ઉપાસના આરાધના એને એક સમય માત્ર કરી નથી. એ આત્માની આરાધનાથી ધર્મની શરૂઆત થાય છે. આત્માની અનુભૂતિથી ધર્મની શરૂઆત, વૃદ્ધિ પણ અનુભવથી ને પૂર્ણતા પણ, આદિ મધ ને અંતમાં પણ એક શુદ્ધ આત્માને આશરે જે આત્માનો અનાકુળ આનંદ રૂપ અનુભવ થાય, એની વૃદ્ધિ થાય અને પૂર્ણ થાય, એ એક જ દશા છે. વચ્ચે વ્યવહાર આવી જાય છે, પણ આવીને વ્યવહાર ટકતો નથી. કેમ કે વિભાવ ભાવ છે, એ વિભાવ ભાવ ટકી શકે નહીં. તાવ 104 ડિગ્રી નો હોય ને પછી 100 ડિગ્રી નો થાય, પણ 100 ડિગ્રી નો તાવ પણ લાંબો ટાઈમ ટકતો નથી, એ પણ ઉતરી જાય છે. ગોપાળમાં ગુરુદેવ ને તાવ આવ્યો, ગુરુદેવ ઘણી 5-5-10-10 માણસો, અને એ વખતે અમે ચંદુભાઈ ને બધા હતા, ત્યારે ચંદુભાઈ ને કે બોલાવો, તાવ બહુ લાગે છે, તપે છે બહુ શરીર. ચંદુભાઈ આવ્યા બધા ચિંતામાં, 102-2 ડિગ્રી તાવ. ચંદુભાઈ તપાય હતા. મેં પૂછ્યું, ચંદુભાઈ આ તાવ કેટલા દી ઉતરે એવું લાગે છે? કે દિવ્ય દી ઉતરી જશે તાવ, ત્રણથી કાઢી કરશો. એમાં વિભાવ છે. વિભાવ કેટલો ટાઈમ હોય, પાણી કેટલો ટાઈમ ગરમ રહે,
કૃષ્ણ કિયા થા ઉસમે.
હા, ત્રણ દી ઓ બાત પકડ લ્યા ઉસને, ઓ બાત પકડ લ્યા. આ પાણી ઊંધું થાય ગરમ થાય એની યોગ્યતાથી, અને અગ્નિને નિમિત્ત કહેવામાં આવે છે. અગ્નિના કારણે એ પાણીની પર્યાય ઊણી થઈ નથી, અને એ પાણી એનો શીતળ ત્રિકાલ સ્વભાવ છે, એના કારણે પણ ઉષ્ણતા આવી નથી. શું કહ્યું? પાણીની પર્યાયમાં ઉષ્ણતા પ્રગટ થઈ છે, પણ એ અગ્નિ એનું નિયમરૂપ કારણ નથી, એ તો નિમિત્ત કારણ છે. અને પાણી જે શીતળ છે એ પણ ઉષ્ણતાનું કારણ નથી. કેમ કે શીતળતા ત્રિકાળવર્તી છે અને ઉષ્ણતા સમયવર્તી છે. તો સમયવર્તી પર્યાયનું કારણ પર્યાય છે અગ્નિ પણ નહીં, અને શીતળ સ્વભાવ એનો ત્રિકાળ ઉપાદાન પણ નથી. તેથી વિભાવ કેટલો ટાઈમ લે, પાણી ઉનો કેટલો ટાઈમ રે, થોડો ટાઈમ ઉષ્ણ રે પછી થઈ જાય. શશીભાઈ, પાણીનો દ્રષ્ટાંત ઠરે કે ન ઠરે? ઠરે, એ બધાને શ્રદ્ધામાં છે. પણ આ હાય હાય વિભાવ અનાદિના કાળનો છે, પણ અનાદિ કાળનો છે, પણ સમયવર્તી છે. એ તો સમુચય અપેક્ષા એ અનાદિ કાળનો કયો ધારાવાહી, બાકી સમયવર્તી છે. છે વિભાવ, વિભાવ હોવાથી એનો નાશ થાય થાય ને આયર, એ લાંબો ટાઈમ અનંતકાળ મિથ્યાત્વ રહેતું નથી. જયારે એને શ્રી ગુરુ મળે છે, દેશના લધી સાંભળે છે અને પોતાના પ્રયોજનનો વિચાર કરે છે, અને બેના લક્ષણથી જુદા પાડીને નિર્ણય કરે છે, બાજી હાથમાં આવી ગઈ છે, ભલે રાગ હોય પર્યાયમાં પણ હવે લાંબો ટાઈમ રહેવાનો નથી, એવું એક બળ આવી જાય છે આત્માને. એ આત્માનું બળ આવતા નિર્ણયમાં એ આત્માની સન્મુખ થતા મિથ્યાત્વનો નાશ થઈ જશે એવો નિર્ણય કર્યો તો, તેથી મિથ્યાત્વ નાશ થઈ ગયો. મિથ્યાત્વ નાશ થઈ જશે અવશ્ય એવો નિર્ણય હતો, અને આત્માની સન્મુખ થતા એ મિથ્યાત્વનો અભાવ થાય છે. સંસાર એક સમયવર્તી છે, સમયવર્તી ત્રિકાળવર્તી સંસાર નથી. માટે આચાર્ય ભગવાન મોક્ષના કારણની વાત કરે છે કે આત્માને સાધે છે. આમ સાધ્ય આત્માની, સાધ્ય એટલે મોક્ષ, પરિપૂર્ણ અવસ્થા, અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત સુખ અને અનંત વીર્ય એવી પર્યાયો પ્રગટ થાય છે. આમ સાધ્ય આત્માની એટલે મોક્ષની સિદ્ધિની એ રીતે ઉપપત્તિ છે. આ રીતે મોક્ષ દશા પ્રગટ દરેકને થાય છે. જેને મોક્ષ પ્રગટ થાય એને સમ્યક દર્શનાન ચારિત્રથી થાય, અને સમ્યક દર્શનાન ચારિત્રના પરિણામ આત્માને આશરે જ થાય, પરના આશરે ત્રણ કાળમાં એ વિતરાગ ભાવ પ્રગટ થતો નથી.